એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા શિખર પુરુષની વાત કરવાના છીએ જેમનું નામ પડે ને એટલે તરત પ્રયોગવીર શબ્દ યાદ આવે.
હા, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, બક ઠાકોર.
બિલકુલ. અને આપણી પાસે એમનું વિશ્લેષણ કરતો એક અભ્યાસ લેખ છે, તો આજે સમજવાનો પ્રયત્ન કરીએ કે બક ઠાકોર શા માટે આટલા બધા આમ વિલક્ષણ અને પ્રભાવશાળી ગણાયા.
ચોક્કસ.
ખાસ કરીને એમની કવિતા અને ગદ્યમાં જે પ્રયોગ કર્યા એના સંદર્ભમાં.
અને જુઓ, પ્રયોગવીર શબ્દ જે છે ને એ ખરેખર એમના માટે બહુ સાર્થક છે. ઠાકોર સાહેબ ખાલી કવિ કે પછી પેલું ઇતિહાસ અર્થશાસ્ત્રના પ્રોફેસર નહોતા.
હા,
એમનાથી ઘણું વધારે હતા. એમણે ગુજરાતી સાહિત્યને એક નવી જ દિશા આપી, કહી શકાય કે નવી દ્રષ્ટિ આપી.
એટલે આપણી આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે આ પ્રયોગવીર તરીકેની એમની જે છાપ છે,
હા,
એની પાછળ શું છે, એમની પ્રતિભા કેટલી ઊંની હતી, એમના કામો કેવા હતા, એને જરા નજીકથી જોઈએ.
બરાબર. એમના કાર્યો અને વિચારોને સમજવાનો પ્રયાસ કરીશું.
તો ચાલો શરૂઆત જ ત્યાંથી કરીએ. એમની વિલક્ષણ પ્રતિભા સ્ત્રોત એમને ગોવર્ધન યુગની કદાચ સૌથી વિલક્ષણ પ્રતિભા ગણાવે છે. હવે આ વિલક્ષણ હોવું એટલે શું? કયા અર્થમાં એ જુદા હતા બીજાઓથી?
એમની વિલક્ષણતા છે ને એ ઘણા સ્તરે દેખાય છે. પહેલું તો એમની બુદ્ધિશક્તિ. એ ખાલી તેજસ્વી નહોતી,
ઓકે,
પણ પર્યશક હતી, એટલે કે સંશોધનાત્મક. ઊંડા સંશોધન તરફ એમનો ઝોક હતો. સતત નવું શોધતા રહેવું, પ્રયોગો કરતા રહેવું.
એટલે ખાલી લખી નાખ્યું એમ નહીં, પણ એની પાછળ વિચાર, સંશોધન.
બિલકુલ. અને બીજું, એમની કવિતાનો સ્વભાવ જ જુઓ તમે. ઘણીવાર ઉપરથી આમ વજ્ર જેવી કઠોર લાગે,
હા,
પણ એની અંદર કુસુમ જેવી કોમળ સંવેદના છુપાયેલી હોય. આ જે વિરોધાભાસ છે ને એ જ એમને એક ખાસ ઓળખ છે.
આ ખરેખર રસપ્રદ કહેવાય, કઠોરતા અને કોમળતા એક સાથે. અને એમના પાંડિત્ય વિશે શું? એ પણ કંઈક ખાસ હતું
તે સમયના ગુજરાત માટે, તો એ જાણે અલૌકિક કક્ષાનું ગણાય.
અચ્છા.
પણ ખાલી પાંડિત્ય નહીં, એમનો આખો જે વિચાર જગત હતો, એમની વિવેચના કરવાની રીત, એમાં કેટલી સૂક્ષ્મતા હતી. પછી એમની પોતાની સર્જકતા, શાસ્ત્રના નિયમોનું પાલન કરવાનો આગ્રહ.
એટલે નિયમો પાળવા, પણ
હા, પણ સાથે સાથે સતત પ્રયોગો કરતા રહેવાની વૃત્તિ. આ બધું જ ભેગું મળીને એમની એક એવી છબી ઊભી કરે છે જે ખરેખર અપૂર્વ છે, વિલક્ષણ છે.
અને આ બધું ખાલી કવિતા પૂરતું સીમિત નહોતું?
ના ના, એમના ગદ્યમાં, એમના વિવેચનમાં, એમના નાટકોમાં બધે જ આ વાત દેખાય છે.
એ વાત પણ નોંધવા જેવી છે કે વ્યવસાય તો તેઓ ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક હતા.
હા, બરાબર.
તો પછી આ માતૃભાષા ગુજરાતી સાહિત્ય, એના પ્રત્યે આટલો બધો લગાવ કેવી રીતે આવ્યો અને આ બંને ભૂમિકા એમણે સંભાળી કઈ રીતે?
એમનો લગાવ છે ને એ કંઈ સામાન્ય નહોતો, અત્યંત ઉત્કટ અને ઊંડો હતો. પ્રોફેસર તરીકેની એમની જે ફરજો હતી એ તો નિભાવતા જ.
હા,
પણ એની સાથે સાથે જાણે એમણે એક મિશન લીધું હોય ને એવી કર્તવ્ય નિષ્ઠાથી, અદમ્ય જુસ્સાથી એમણે ગુજરાતી સાહિત્યના ઘણા બધા ક્ષેત્રોમાં કામ કર્યું.
એટલે કવિ તરીકે, વિવેચક તરીકે.
હા, કવિ, વિવેચક, નિબંધકાર, નાટ્યકાર, અનુવાદક. લગભગ અડધી સદી સુધી એમણે ગુજરાતી ભાષાની જે સેવા કરી છે ને એ ખરેખર અભૂતપૂર્વ કહેવાય.
એટલે એમ કહી શકીએ કે એમનું સાહિત્ય સર્જન એમના વ્યવસાયની સાથોસાથ ચાલતું એક બીજું પણ એટલું જ ગંભીર કામ હતું?
બિલકુલ, સમાંતર અને ગંભીર. અને આ જ સેવાનું પરિણામ શું આવ્યું કે તેઓ નવ્ય કવિતાના પ્રણેતા ગણાયા.
ઓ,
એટલું જ નહીં, એ સમયના અને એના પછીના પણ ઘણા બધા બુદ્ધિજીવીઓ, વિવેચકો, એમના માટે તો ઠાકોર સાહેબ આચાર્ય સમાન બની રહ્યા.
એટલે માર્ગદર્શક જેવા.
હાંજી. અને નિવૃત્તિ પછી પણ એમણે આ માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું. એટલે એ માત્ર કોલેજના પ્રોફેસર નહોતા, સાચા અર્થમાં પ્રાધ્યાપક વર્ય હતા,
જેમણે ખાલી વિદ્યાર્થીઓ નહીં પણ કવિઓ અને વિદ્વાનોને પણ ઘડ્યા.
બરાબર. એમની આછી પેઢીઓને પ્રેરણા આપી, ઘડતર કર્યો.
ચલો હવે એમની કવિતા તરફ જઈએ. એમનો બહુ ચર્ચિત કાવ્યસંગ્રહ ભણગાર અને એમના કાવ્ય વિશેના સિદ્ધાંતો, શું માનતા હતા એ કવિતા વિશે?
એમનો મુખ્ય સિદ્ધાંત એ હતો કે કવિતા વિચાર પ્રધાન હોવી જોઈએ. જ્ઞાન જે છે ને એ કવિતાનો આત્મા છે.
એટલે ખાલી લાગણી નહીં?
ના, ખાલી લાગણી વેળા કે છીછરા ભાવો નહીં, પણ ઊંડો વિચાર, અર્થનો ગહન પ્રવાહ એ કવિતાને શ્રેષ્ઠ બનાવે છે એવું એ માનતા.
અને આ વિચારો એમના ભણગાર સંગ્રહમાં દેખાય છે.
હા, એમના ઉપનામ સહેની હેઠળ લખાયેલો અને 1942માં જે સંપૂર્ણ આવૃત્તિ આવી એ ભણકાર સંગ્રહમાં આ સિદ્ધાંતો સ્પષ્ટપણે દેખાય છે.
ભણકાર સંગ્રહની રચના કેવી છે? એમાં વિષયો કયા છે?
ભણકારમાં લગભગ 300 જેટલા કાવ્યો છે, 7 ગુચ્છમાં વહેંચાયેલા.
ઓકે.
એમાં કવિતા વિશેના કાવ્યો છે, અધ્યાત્મ છે, પ્રેમ, વિરહ, કુદરત, ઇતિહાસના પ્રસંગો, વિષયો તો ઘણા છે જે આમ તો પરિચિત લાગે.
હા, એવું લાગે.
પણ ખરી વાત એ છે કે આ પરિચિત વિષયોને પણ એમણે જે રીતે રજૂ કર્યા છે એમાંનું કવિત્વ એ ખૂબ જ અપૂર્વ છે, ઊંચી કક્ષાનું છે, એ સામાન્ય ભાવભૂમિથી ઘણું ઉપર લઈ જાય છે આપણને.
અને એમની કાવ્યરીતિ જેની બહુ ચર્ચા થઈ છે, એની ખાસિયત શું હતી? કેમ એ આટલી વિલક્ષણ ગણાય?
એમની રીતિ પણ જો એમના વ્યક્તિત્વ જેવી જ હતી, સ્વકીય અને નોખી. એક તો પ્રગલ્ભ હતી એટલે કે પરિપક્વ, બીજું સતત પ્રયોગશીલ, ત્રીજું લક્ષ્યવેધી, ચોક્કસ નિશાન તાકનારી, ચોથું ઘણીવાર ગૂંચવાળા ભરી લાગે એવી સંકુલ, અને પાંચમું જાણે કે આમ સહેલાઈથી મધુરતા બતાવવામાં શરમ અનુભવતી હોય તેવી.
અચ્છા, માધુર્યથી શરમાતી.
હા, કંઈક એવું. આ કારણે ક્યારેક એમની કવિતામાં પ્રસાદ ગુણનો અભાવ લાગે.
પ્રસાદ ગુણનો અભાવ એટલે શું? જરા સરળ ભાષામાં સમજાવશો.
પ્રસાદ ગુણ એટલે કાવ્યની એવી ગુણવત્તા કે જેનાથી એ સહેલાઈથી સમજાઈ જાય, વાંચતાની સાથે જ મનમાં ઉતરી જાય અને આનંદ આપે.
ઓકે.
ઠાકોરની કવિતામાં આ સરળતા હંમેશા ના મળે. એમની કવિતા સમજવા માટે વાચકે થોડો પ્રયત્ન કરવો પડે, થોડું વિચારવું પડે.
તો આ જે જટિલતા હતી એનું કારણ શું? એ સહજ હતું કે પછી સભાન પ્રયાસ હતો?
મને લાગે છે કે એ બંનેનું મિશ્રણ હોઈ શકે. કદાચ એમની પ્રતિભા જ એવી સંકુલ હતી, પણ સાથે સાથે એમના કેટલાક સભાનપણે કેળવેલા સિદ્ધાંતો પણ હતા. એ કવિતામાં જે વધુ પડતું લાલિત્ય હોય, સપાટી પરની મીઠાશ હોય, જેને એ પોચટપણું કહેતા.
પોચટપણું?
હા, એના એ વિરોધી હતા. એટલે એમણે કદાચ જાણી જોઈને પણ આવી થોડી કઠિન શૈલી અપનાવી હોય એવું બની શકે.
એટલે પ્રયોગશીલતા અને સિદ્ધાંતોનો આગલો.
હા, પણ આને કારણે ક્યારેક કવિતા થોડી કૃત્રિમ પણ લાગી શકે છે એવું પણ બન્યું છે. જો કે એ પણ સ્વીકારવું પડે કે આ જ અનોખી અને થોડી આમ દુર્બોધ કહી શકાય એવી રીતિને કારણે એમની કવિતાની સાચી કદર થતા સારો એવો સમય લાગી ગયો.
હા, એવું સાંભળ્યું છે.
પણ જે રચનાઓમાં આ રીતિનો બહુ અતિરેક નથી, જ્યાં પ્રયોગો કાબૂમાં છે, ત્યાં એમનું કાવ્યત્વ ખરેખર અત્યંત શુદ્ધ છે, ઊંડું છે અને ભાવકને ઉન્નત અનુભવ કરાવે છે.
તો ભણકારમાંથી કયા કાવ્યોને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, કયા ગુણોને કારણે?
જે ખરેખર ગુજરાતી કવિતાની એક મોટી ધરોહર છે, જેમ કે પ્રેમનો દિવસ, આરોહણ, એક તોડેલી ડાળ, સર્ગદર્શન, ભણકારા, રેવા, કવિનું કર્તવ્ય, કોકિલ વિલાપ, પછી પેલું શોક કાવ્ય છે અસૌ નર્મદા ભટ્ટ, શેર દોરો, માતૃસ્નેહ, શાપુ થને, અતલ નિરાશા, ના લહ્યો તને, અને કેટલીક અષ્ટક રચનાઓ. આમ લગભગ 25-30 કાવ્યો તો હશે જ.
અને આ કાવ્યોની ખાસ વાત શું છે?
આ કાવ્યોમાં છે ને તેજસ્વી કલ્પના શક્તિ, સૌંદર્યનું ઊંડાણપૂર્વકનું દર્શન, રમણીય અર્થ અને વિચારની ઘનતા, આ બધું એક સાથે જોવા મળે છે. એમનું સ્વરૂપ ઘડતર પણ એટલું જ કલાત્મક અને ઉત્તમ છે.
એટલે આ એવા કાવ્યો છે જે વારંવાર વાંચવા ગમે.
બિલકુલ, એક વાર વાંચીને મૂકી દેવા જેવા નથી. વારંવાર વાંચો તો દરેક વખતે નવો અર્થ, નવો આનંદ મળે, એ સાચા અર્થમાં કાવ્યાનુભવ કરાવે છે.
કવિતામાં તો એમની પ્રયોગશીલતા અને વિલક્ષણતા આપણે જોઈ. હવે એમના બીજા સાહિત્યિક પ્રદાન તરફ જઈએ, ખાસ કરીને નાટકો અને નવલિકાઓ. એમાં કેવું કામ હતું એમનું?
કવિતાની જેમ જ અહીં પણ એમનો પ્રયોગશીલ અભિગમ અને શાસ્ત્રીયતા, આ બંનેનું મિશ્રણ જોવા મળે છે. એમણે કુલ 5 નાટકો લખ્યા કે અનુવાદ કર્યા.
5? કયા કયા?
2 તો સંસ્કૃત નાટકોના અનુવાદ છે, કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલ અને માલવિકાગ્નિમિત્ર.
હા.
2 મૌલિક નાટકો છે, ઉગતી જુવાની અને લગ્નમાં બ્રહ્મચર્ય, અને એક રશિયન નાટકનું ગુજરાતી રૂપાંતર છે, સોવિયેટ નવજુવાની.
અને પેલો નવલિકા સંગ્રહ?
હા, એ પણ. એમનો નવલિકા સંગ્રહ દર્શનીયું, એ પણ ખૂબ મહત્વનો છે.
ઉગતી જુવાનીને તમે પ્રયોગશીલ નાટક કહ્યું, કઈ રીતે?
એ સમયે નાટકોમાં જે ચાલતું હતું ને, પેલી પરંપરાગત વસ્તુ સંકલના એટલે કે પ્લોટ સ્ટ્રક્ચર અને કાર્યવેગ મતલબ કે એક્શન,
હા, જે સામાન્ય રીતે હોય,
એનાથી આ નાટક જુદું પડે છે. ઠાકોરે અહીં કોઈ એક મુખ્ય કથા કે ઘટના પર ફોકસ નથી કર્યું. એના બદલે 6 અલગ અલગ સામાન્ય પરિવારોના રોજિંદા જીવન, એમના સુખ દુઃખ, એમની સમસ્યાઓ એને વાસ્તવિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
એટલે કંઈક અલગ જ અભિગમ.
હા, કદાચ નાટ્યતત્વની દ્રષ્ટિએ સંપૂર્ણ સફળ ન પણ ગણાય, પણ એનો ઉદ્દેશ્ય અને અભિગમ ચોક્કસ પ્રયોગશીલ હતો. અને હા, એમાં સ્ત્રી પાત્રોનું આલેખન, ખાસ કરીને શ્રીમતી અને સુવર્ણાનું, ખૂબ જ જીવંત અને સરસ થયું છે.
અને બીજું, મૌલિક નાટક લગ્નમાં બ્રહ્મચર્ય,
એ એક નાટિકા છે, મધ્યકાલીન રાજસ્થાનની એક લોકકથા પર આધારિત. એમાં એક ટેકીલા રાજપૂતની વાત છે.
ટેકીલા રાજપૂત?
હા, જે પોતાના વચન ખાતર લગ્ન પછી 4 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાડે છે. આ નાટિકા દ્વારા ઠાકોરે એ સમયનું વાતાવરણ અને રાજપૂતી સંસ્કાર ખૂબ સરસ રીતે રજૂ કર્યા છે. એમાં નાયિકા કેસરબાઉ પાત્રાલેખન પણ બહુ સુંદર છે.
અને કાલિદાસના નાટકોના અનુવાદ, એ ખાલી શબ્દશઃ અનુવાદ હતા કે કંઈ વિશેષ?
ના ના, જરાય નહીં. એમના અનુવાદો પાછળ શાકુંતલ, માલવિકાગ્નિમિત્ર, ઊંડો અભ્યાસ દેખાય છે. શાસ્ત્રીયતાનો આગ્રહ છે અને મૂળ કૃતિનો જે ભાવ છે એને બરાબર ગુજરાતીમાં ઉતારવાનો પ્રયાસ છે. એમણે આમાં અસાધારણ શક્તિ અને સૂઝ બતાવ્યા છે. ખાસ કરીને માલવિકાગ્નિમિત્રના અનુવાદ સાથે એમણે જે મનનિકા નામનો લાંબો વિવેચનાત્મક પરિચય લખ્યો છે ને,
હા, મનનિકા,
એ તો એમના પાંડિત્ય, એમની સંશોધન વૃત્તિ અને વિવેચન શક્તિનો ઉત્તમ નમૂનો છે. એ પોતે જ એક સ્વતંત્ર કૃતિ જેટલો મહત્વનો છે.
અને પેલું રશિયન રૂપાંતર, સોવિયત નવજુવાની,
હા,
એ કેવું હતું?
એ એક લોકપ્રિય રશિયન પ્રહસન એટલે કે કોમેડી, એનું અંગ્રેજી પરથી કરેલું રૂપાંતર છે. મૂળ નાટકમાં સ્થાનિક રશિયન રંગ કરતાં સાર્વત્રિક માનવભાવો વધારે હતા. ઠાકોરે આ વાતનો લાભ લઈને એનું એટલું સરસ રૂપાંતર કર્યું છે ને કે એમાં ગુજરાતી વાતાવરણ અને સંવાદોની સ્વાભાવિકતા જળવાઈ રહે અને હાસ્ય પણ બહુ જ સહજ રીતે આવે છે. ગુજરાતી નાટ્ય સાહિત્યમાં એ એક નોંધપાત્ર ઉમેરો ગણાય છે.
નાટકોમાં પણ એમની પ્રયોગશીલતા અને શાસ્ત્રીયતા બંને દેખાય છે. શું આ જ વાત એમના કથા સાહિત્ય, જેમ કે નવલિકા સંગ્રહ દર્શનીઓમાં પણ જોવા મળે છે? એની શું ખાસિયત છે?
દર્શનીઓમાં 10 નવલિકાઓ છે. સ્ત્રોતમાં કહ્યું છે કે એ સ્વતંત્ર તેમ ઉદ્ભાવિત છે, મતલબ કે કેટલીક મૌલિક છે અને કેટલીક ક્યાંકથી પ્રેરણા લઈને લખેલી છે.
ઓકે.
આ સંગ્રહની મુખ્ય વિશિષ્ટતા તરીકે સ્થિર ભાવના દર્શન અને તેનું સુરેખ વિધાનનો ઉલ્લેખ છે.
આ જરા સમજાવશો, સ્થિર ભાવના દર્શન અને સુરેખ વિધાન, વાચક તરીકેનો અનુભવ કેવો હોય?
આનો અર્થ એ થયો કે ઠાકોર આ વાર્તાઓમાં માનવ ભાવનાઓના ઊંડાણમાં ઉતરે છે, એનું સ્થિર ગહન દર્શન કરાવે છે. પણ એ ભાવનાઓની રજૂઆત છે ને એ અત્યંત સ્પષ્ટ, ચોક્કસ અને સુરેખ રીતે, મતલબ કે સીધી લીટીમાં કરે છે. ભાવનાઓના વમણમાં વાચકને ગૂંચવી નાખવાને બદલે એનું સ્પષ્ટ ચિત્ર આપે છે.
અચ્છા.
ધરતી છેડો, દેવી અને યોગીરાજ, મુકુલ, એકતાન જેવી વાર્તાઓ આ ગુણોને કારણે ખાસ ધ્યાન ખેંચે છે. જો કે આખા સંગ્રહની કોઈ વાર્તા સામાન્ય કે નીરસ નથી.
એટલે સંગ્રહ આખો વાંચવા જેવો છે.
હા, સ્ત્રોતના લેખકનો અનુભવ કહું તો આ પુસ્તક વાંચતા જાણે ગંભીર પણ પ્રસન્ન વાતાવરણમાં ફરતા હોઈએ અને કોઈ ઊંડા ચિંતકનો સંગ માણતા હોઈએ એવો અનુભવ થાય છે. એમાં ગહન પ્રફુલ્લતા છે.
કવિતા અને નાટક પછી હવે ગદ્ય તરફ વજીએ. સંસ્કૃતમાં પેલી કહેવત છે ને, ગદ્યમ કવિનામ નિકષમ વદંતી. ગદ્ય એ કવિઓની સાચી કસોટી છે.
બરાબર.
તો બળવંતરાય ઠાકોર આ કસોટીમાં કેવા ઉતર્યા? શું એમને ગદ્યસ્વામી કહી શકીએ?
અરે નિશંકપણે, તેઓ સાચા અર્થમાં બલવંત ગદ્યસ્વામી હતા. જેમ એમની કવિતા, એમનું ગદ્ય પણ એટલું જ પ્રયોગશીલ હતું.
કઈ રીતે?
વિષયની પસંદગી અને એની માંડણીથી લઈને વાક્યરચના, શૈલીના ઉતાર ચઢાવ, લઢણ, દરેક બાબતમાં એમની મૌલિકતા અને પ્રયોગશીલતા દેખાય છે. એમના ગદ્યમાં એમનું પોતાનું ચિંતન, વિષય પરની એમની મજબૂત પકડ અને વિચારનો ક્રમિક વિકાસ સ્પષ્ટ દેખાય છે.
એમની ગદ્યશૈલીના મુખ્ય લક્ષણો કયા કહી શકાય?
એક તો એમનું ગદ્ય અર્થગર્ભ હતું, અર્થથી ભરપૂર. બીજું, વિચાર જગાવનારું. ત્રીજું, ઘણીવાર સંકુલ એટલે કે કોમ્પ્લેક્સ. ચોથું, ઓજસ્વી એટલે કે તેજ અને જોમવાળું. પાંચમું, એક પ્રકારના આંતરિક લયવાળું,
લયબદ્ધ ગદ્ય.
હા, અને પ્રસંગોપાત ઊંડું સૌંદર્ય પણ પ્રગટ કરતું. ક્યારેક એ સંવાદાત્મક બનીને જીવંત બની જતું, તો ક્યારેક એને સમજવું થોડું અઘરું લાગે અને સાંભળવામાં કઠોર પણ લાગે.
બરાબર.
પણ આ બધી લાક્ષણિકતાઓ સાથે એમનું ગદ્ય ગુજરાતી ભાષાની એક મોટી સિદ્ધિ અને આપણી સંપત્તિ ગણાય છે.
એમના કયા મુખ્ય ગદ્ય ગ્રંથોનો ઉલ્લેખ સ્ત્રોતમાં છે જેનાથી આપણને એમની ગદ્યકાર તરીકેની પ્રતિભાનો ખ્યાલ આવે?
ગ્રંથસ્થ થયેલા મહત્વના ગદ્યકાર્યોમાં એક તો કવિતા શિક્ષણ 1924 છે. એમાં કવિતાના શિક્ષણ અંગેના એમના વિચારો છે.
હા.
પછી એમની પ્રયોગમાલા શ્રેણી હતી 1928-29. એમાં 6 પુસ્તિકાઓ હતી.
6 પુસ્તિકાઓ?
હા. ઇતિહાસ પણ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇતિહાસ દિગ્દર્શન, અંબાલાલ શાકરલાલ દેસાઈ પર ચરિત્ર પ્રયોગ અંબાલાલ ભાઈ, પશ્ચિમી કાવ્ય પ્રકાર લિરિક પર ગહન ચર્ચા કરતી લિરિક, અને ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓ પર પરિષદ પ્રવૃત્તિ, જે 3 ભાગમાં હતી.
ઘણું વૈવિધ્ય છે આમાં તો.
હા, બિલકુલ. આ ઉપરાંત એમના 3 સંપાદનો પણ એમના ગદ્યની તાકાત બતાવે છે. કવિ કાંતના કાવ્યોનું કાંતમાલા 1924, ગુજરાતી કવિતાનો ઉત્કૃષ્ટ સંચય આપણી કવિતા સમૃદ્ધિ 2 ભાગ 1931-1939.
હા, એ બહુ જાણીતું છે.
અને આશારામ દલીચંદ શાહ અને તેમનો સમય 1934. આ સંપાદનો ખાલી સંકલન નથી, એની સાથે જોડાયેલું ઠાકોરનું વિવેચન અને વિવરણ એમને અનન્ય બનાવે છે.
એટલે સંપાદનની સાથે વિવેચન પણ.
બરાબર. ખાસ કરીને આપણી કવિતા સમૃદ્ધિ અને તેનું વિવરણ તો ગુજરાતી વિવેચન સાહિત્યનો એક મોટો આધારસ્તંભ ગણાય છે. અલબત્ત આ સિવાય પણ એમનું ઘણું ગદ્યલેખન સામયિકો વગેરેમાં છૂટું છવાયું પડ્યું છે, જે હજુ ગ્રંથસ્થ થવાનું બાકી છે.
એમને વિવેચનનો મૂળભૂત અભિગમ શું હતો? એમની પદ્ધતિ કેવી હતી?
એમની વિવેચના પદ્ધતિનો સાર એમની કૃતિ લિરિકમાં આપેલા એક વાક્યમાં જ મળી જાય છે. તેઓ કહે છે, વસ્તુદર્શન પાયાથી ટોચ સુધી અને પગથિયે પગથિયે અનશુદ્ધ સમરેખ કરવો અને અધિકારી વાચકને કરાવવું એ જ નિશાન છે.
એટલે કે?
એટલે કે કોઈ પણ કૃતિ કે વિષયને મૂળથી લઈને ટોચ સુધી દરેક સ્તરે વ્યવસ્થિત રીતે શુદ્ધ સ્વરૂપમાં સમજવું અને જે યોગ્ય વાચક છે એને સમજાવવું, આ જ એમનો ધ્યેય હતો.
ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ.
હા, એમની વિવેચનામાં શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન હતું. સમગ્ર કૃતિને તેના બધા સંદર્ભો સાથે જોવાની ક્ષમતા હતી. સત્યને જાણવાનો અને જણાવવાનો આગ્રહ હતો. કૃતિના ગર્ભિત રહસ્યો સુધી પહોંચવાની દ્રષ્ટિ હતી. અને સાહિત્યના સિદ્ધાંતો તેમજ વ્યવહારુ સર્જન બંને માટે માર્ગદર્શન આપવાની ક્ષમતા હતી. સ્ત્રોત બહુ સરસ રીતે કહે છે કે એમની વિવેચના કલાસખી પણ હતી અને શાસ્ત્રસખી પણ.
કલાસખી અને શાસ્ત્રસખી.
હા, એટલે કે એ કલાની મિત્ર બનીને એનું સૌંદર્ય માણતી અને શાસ્ત્રની મિત્ર બનીને એનું વિશ્લેષણ કરતી. અને આ વિવેચનમાં પણ એક પ્રકારની ઉચ્ચ કોટીની સર્જકતા હતી, જે એમના વિવેચન લેખોને આજે પણ જીવંત અને પ્રસ્તુત રાખે છે.
ખૂબ સરસ. આપણે બળવંતરાય ઠાકોરના વ્યક્તિત્વ, એમની કવિતા, નાટક, ગદ્ય અને વિવેચન, આમ લગભગ બધા જ મહત્વના પાસાઓની વિગતે વાત કરી.
હા,
આ આખી ચર્ચા પરથી એમના પ્રદાનનો જો સાર કાઢવો હોય તો મુખ્ય કયા મુદ્દાઓ સામે આવે?
મુખ્ય 3 મુદ્દાઓ મને લાગે છે. પહેલો અને સૌથી અગત્યનો, બળવંતરાય ઠાકોર સાચા અર્થમાં ગુજરાતી સાહિત્યના પ્રયોગવીર હતા.
હા, એ તો છે જ.
એમણે લગભગ દરેક સાહિત્ય સ્વરૂપમાં કવિતા, નાટક, ગદ્ય, વિવેચન પ્રસ્થાપિત રસ્તા છોડીને નવા રસ્તા બનાવ્યા, નવા પ્રયોગો કર્યા. એમની વિલક્ષણ પ્રતિભા, ઊંડી બૌદ્ધિકતા અને શાસ્ત્રીય અભ્યાસનો જે સમન્વય હતો એ ખરેખર અજોડ હતો.
બરાબર. બીજો મુદ્દો.
બીજું, એમની કવિતા ખાસ કરીને ભણકારમાં જે જોવા મળે છે એણે ગુજરાતી કવિતાને વિચારની ગહનતા આપી અને અભિવ્યક્તિની નવી રીતિઓ પણ આપી. એમની શૈલી ભલે થોડી સંકુલ લાગી,
હા, અને સમજવામાં અઘરી,
હા, અને એની કદર થવામાં સમય લાગ્યો, પણ એણે કવિતાને એક નવી ઊંચાઈ અને ગંભીરતા આપી. એ જ રીતે એમની ગદ્ય શૈલી પણ એટલી જ મૌલિક, પ્રયોગશીલ, ઓજસ્વી અને અર્થસભર હતી. એ ગુજરાતી ગદ્યના વિકાસમાં એક મહત્વનું પ્રદાન છે.
અને ત્રીજો મુદ્દો?
ત્રીજો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગે છે તે એ કે તેઓ ખાલી સર્જક નહોતા, એ એક પ્રખર શિક્ષાગુરુ હતા અને માર્ગદર્શક વિવેચક હતા.
હા, પ્રાધ્યાપક વર્ય.
બરાબર. એમણે પોતાની કૃતિઓ દ્વારા, પોતાના વિવેચન દ્વારા અને પોતાના સંપર્કમાં આવનાર અનેક યુવા કવિઓ અને લેખકોને પ્રોત્સાહન આપ્યું, દિશાસૂચન આપ્યું. એમણે આખી પેઢીના સાહિત્યિક ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે.
એટલે એમનું યોગદાન બહુઆયામી હતું.
ચોક્કસ. ગુજરાતી સાહિત્યિક વિચારને સમૃદ્ધ કરવામાં એમનું યોગદાન અનન્ય છે. એટલે જ એમની કૃતિઓ આજે પણ ખાલી વાંચવા માટે નહીં પણ અભ્યાસ અને ચિંતન માટે અત્યંત મૂલ્યવાન ગણાય છે.
ખરેખર બળવંતરાય ઠાકોરનું આખું કાર્ય જુઓ તો પ્રયોગશીલતા અને શાસ્ત્રીયતા આ બે ધ્રુવો વચ્ચે સતત ચાલતું રહ્યું. આજના સંદર્ભમાં જો વિચારીએ તો એક સવાલ મનમાં આવે. અત્યારે સાહિત્ય અને કલાના સ્વરૂપો કેટલી ઝડપથી બદલાઈ રહ્યા છે. અભિવ્યક્તિના માધ્યમો પણ નવા નવા આવી રહ્યા છે.
સાચી વાત છે.
આવા સમયમાં ઠાકોર જેવી પ્રયોગશીલતા અને સાથે સાથે સિદ્ધાંતો અને શાસ્ત્રીય શિસ્તનો આગ્રહ રાખવાની વૃત્તિ એ કેટલી પ્રસ્તુત ગણાય. શું આજનો સર્જક એક જ સમયે પ્રયોગવીર પણ હોય અને શાસ્ત્રનિષ્ઠ પણ રહી શકે? આ એક વિચારવા જેવો મુદ્દો છે. ખરો,
કદાચ આ એક એવો પ્રશ્ન છે જે આપણને સૌને વિચારતા કરી મૂકે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.